श्वेतैः काषाय वस्त्रैः सुबहुगुणगणे गुम्फितम् ब्रह्मरूपम् सिंहस्कन्धम् सुपादम्। ब्रह्मस्वरूपमां अति सूक्ष्मता पण रहेली छे। सूक्ष्म ने अव्यक्त हो छता पण ए परब्रह्म व्यापक अने विशाल पण इतलो छे। सूक्ष्मता छे छता एमां व्यापक छे। अणोरणियान महतो महियान नमः क्षोधिष्ठाय स्मरहर महिष्ठाय च नमः। अपने महापुरुषो परमात्मा ना ए स्वरूप ने क्यांथी क्यां सुधी अपने सूक्ष्म थी माड़ी ने परम सुधी एक परमाणु सूक्ष्म अणु माथी परमाणु अने परमाणु माथी समस्त ब्रह्मांड आज विज्ञान पण आ समस्त उत्पत्ति ने एक सूक्ष्म माथी माने समझे छे। सूक्ष्म मां सूक्ष्म एक चेतना छे जेमाथी आखु ब्रह्मांड आखु आखी सृष्टि उत्पन्न थई छे। केवी रीते मानवामां आवे सूक्ष्म माथी आटलू बधु शरीर आटलू लांबू पड़ू छे आटली बधी एनी अंदर नी रचनाओ छे एनु संचालन एकमात्र सूक्ष्म अव्यक्त चेतना शरीर मां न देखावा छता एनु अस्तित्व छे। भले स्थूलता नथी छता प्रतीति छे। अति सूक्ष्मनी मात्र प्रतीति थई शके छे कारण सूक्ष्म छे ए अव्यक्त छे अने अव्यक्त ने समझवा माटे पण सूक्ष्म अने अव्यक्त नु ज साधन काम लागे बीजू नहीं। तो अति सूक्ष्म मां ऊंडामा ऊंडा उतरवा माटे छे अव्यक्त छता एनो स्वीकार करिए छे। जे नथी देखातु छता एनो स्वीकार करिए छे। आपणुं मन देखाय छे आखू शरीर शरीर ना बद्दा अवयव आपणे जोई शकीए छे एने माणीए छे अनुभवीए छे पण आत्मचेतना ने नहीं देखी शकाय। तमे जे रीते अनुभववा मांगो छो शरीर अने इंद्रियो थी ए रीते नहीं अनुभवी शकाय। आत्मचेतना सूक्ष्म छे। सूक्ष्म चेतनानी उपासना सूक्ष्म चेतनानी अनुभूति ज थई शकशे। स्थूल तमे जोवा मांगो छो तो स्थूल आंख थी स्थूल ने जोई शकशे पण सूक्ष्म ने जोवा सूक्ष्म ने समझवा माटे सूक्ष्म साधन नी जरूर पड़शे। जेम विचार थाय के शरीर तो आखू स्थूल छे सूक्ष्म चेतना ने समझवा माटे क्या जवुं क्यूं साधन लावुं शेनाथी वापरुं शेना वडे सूक्ष्म व्यापक ब्रह्म ने ओळखो। सूक्ष्म व्यापक ब्रह्म एने केवी रीते ओळखो तो भगवाने आपणी आ शरीर स्थूल शरीर नी रचना मां सूक्ष्म मानस आप्युं छे मन आप्युं छे। अव्यक्त मन छे सूक्ष्म मन छे। તમે પોતે દરેક વ્યક્તિ તરીકે તમારા પોતાના મનને પકડી લાવો જોઈએ। કોઈ પણ વ્યક્તિ આજ સુધી મનને નથી પકડી શકી તો મન સૂક્ષ્મ છે અવ્યક્ત છે। હા આ સ્થૂલ શરીરની એક પરમાત્માની દેન છે સ્થૂલ શરીરમાં કે આપણને अव्यक्त ने समझवा अव्यक्त सुधी पहुंचवा माटे आपने सूक्ष्म ने अव्यक्त मन आप्यु छे। એ મન જ્યાં સુધી પોતાની સૂક્ષ્મતાની અને અવ્યક્તતાની અનુભૂતિ પોતે નહીં કરે મન, અને માત્ર એ સૂક્ષ્મ અવ્યક્ત હોવા છતાં સ્થૂલના ટોળાની અંદર ભર્યા કરે, જેમ ઘેટાના ટોળામાં સિંહ ફર્યા કરે, સિંહનું બચ્ચું, અને મોટું થાય તો એ પોતાની જાતને ઘેટું જ માને, એમ આપણું મન પણ આ પાંચ ઇન્દ્રિયો, એના પાંચ વિષયો અને એના જે જે ક્ષેત્રો છે એમાં એ પણ સિંહના ટોળાની અંદર ના ઘેટાના ટોળાની અંદર સિંહ ફરતો એમ એ ફર્યા કરતું. તો આટલી મોટી હસ્તી હોવા છતાંય પોતાની જાતને ઘેટું જ સમજી માની ચાલ્યા કરે. સિંહ અજાસ ની પ્રીત ચટકો દઈ ચેતન કરે જો તે સાનમાં સમજાય. બહુ સરસ વિષ્ણુદાસજી મહારાજે કહ્યું છે કે અજ્ઞાનને વશ થઈને આ પોતાની જાતને નિમ્ન સમજી બેઠેલો છે, એમ મન પણ છે પરમ શક્તિશાળી, એ પરમ તત્વની પણ અનુભૂતિ કરી શકે છે અને આ સંસારના વિષય ભોગોને પણ એ ભોગવી શકે છે. આપણે આપણા જીવનનું સંપૂર્ણ સંચાલન જો કોઈ કરાવતા હોઈએ, ડ્રાઇવિંગ હોપી તો ગાડી આપણી છે, પણ ડ્રાઇવિંગ કોને, ડ્રાઇવર કોને બનાવ્યો? મનને. જો એ મનને માર્ગ બતાવવામાં આવે, એને માર્ગ મળી જાય, એટલે એ રીતે કેળવવામાં આવે સૂક્ષ્મને, તો એ સૂક્ષ્મ સુધી પહોંચી શકે. નતર જન્મો જન્મના જન્મ્યા ત્યારથી અત્યાર સુધી તેના સંસ્કારો પ્રમાણે એ સ્થૂલમાં જ રખડ્યા કરવાનું, સ્થૂલમાં જ રખડ્યા કરવું. તો આ આખી એક જન્મો જન્મની સંસ્કારની થઈ ગયેલી દ્રઢતા છે, જે સિંહસ્કંધમ છે અને ગુંફિતમ બ્રહ્મરૂપમ છે. પણ એ બ્રહ્મ સ્વરૂપને જ્યાં સુધી અનુભવાય નહીં, સૂક્ષ્મ ચેતના આત્માને અનુભવાય નહીં, ત્યાં સુધી એની સુધી પહોંચવું કે એને પ્રાપ્ત કરવું એટલું જ અઘરું છે, પણ એટલું અઘરું પણ નથી. જો મનને કેળવવામાં આવે, અભ્યાસ આપવામાં આવે ને, એ પણ આ સ્થૂલ છોડી અને આત્મા સુધી, પરબ્રહ્મ સુધી પહોંચી શકે છે. આમાં મહાપુરુષોની માફક મન પણ ત્યાં સુધી પહોંચી શકે છે. હિંસક પ્રાણીઓને એનો સ્વભાવ કે કઈક એને થાય એટલે તરત એ પોતાનો સ્વભાવ બતાવવાનો જ છે, એમ મન પણ હિંસક પ્રાણીની માફક પોતાનો સ્વભાવ બતાવવાનો જ છે સ્થૂલ ભાવ તરફ. પણ જેમ હિંસક પ્રાણીને કેળવવામાં આવે અને કેળવાયેલું એ જ હિંસક પ્રાણી તમારી સાથે વાત્સલ્યથી પ્રેમથી તમને તમારી સાથે બધો વ્યવહાર સરસ કરે, એમ મનને પણ ભલે એ વિષયો ભોગવા તરફ છે પણ એને કેળવવામાં આવે ને તો એ આત્મા તરફ અને બ્રહ્મની તરફ પહોંચી શકે છે. પેલા એક વાર વાત કરી હતી જો ખ્યાલ હોય તો, ભગતના ગામ સાયલામાં એની ગૌશાળામાં નિવૃત્ત થયેલા બળદ હતા અને એક એક બળદ ને આવા મોટા શિંગડા, આમ આટલું જાડું શિંગડું હોય, આમ અજાણ્યો માણસ નજીક ન જઈ શકે. તરત બીક લાગે મારશે. પણ આપણે ત્યાં આગળ જઈ બધા કઈક ના જશો ફરજ મારશે ના મારશે મારશે. એક એની ગમાણ માંથી લાંબુ રાડું લીધું અને ઉભેલો હતો ને તેના કાનમાં સહેજ આમ નાખ્યું, અડાડ્યું એટલે સહેજ આગળ આવ્યો આગળ આવ્યો. પછી બીજા હાથે બીજી એક રાડું લઈ અને એના સિંગડાના મૂળમાં ઘસવા માંડ્યું એટલે આવીને આખું માથું ખભા ઉપર નાખી દીધું. દરેક નામાં પ્રેમ છે, વાત્સલ્ય છે, એને હૂંફ જોઈતી હોય છે. હિંસક પ્રાણીને પણ જો આપણે હૂંફ અને પ્રેમ આપીએ ને તો એની હિંસા છોડી દઈ અને પણ આપણી સાથે પ્રેમના સંબંધો બાંધી શકે છે. તો એ જ રીતે આપણું મન છે માત્ર વિકૃતિઓ, ભોગો, વિલાસિતા અને એની પાછળ જ આખું જીવન, આખું શરીર નવરું કરી નાખે અને આપણો આખો વ્યવહાર જીવનનો માત્ર મનના ડ્રાઈવરને સોંપી દીધેલો છે. પણ જો એ મનને કેળવવામાં આવે તે પોતાના આત્મા સુધી પહોંચી શકે. એ જ આત્માથી પરમાત્મા સુધી અને પરમાત્માથી પરબ્રહ્મ સુધી પણ સૂક્ષ્મ છે, માટે એને જો સૂક્ષ્મને ની અનુભૂતિ કરવી હશે, સૂક્ષ્મ સુધી પહોંચવું હશે તો સૂક્ષ્મનું સાધન જ એમાં કામ લાગશે. તો સૌથી પહેલા જેમ એ હિંસક પ્રાણીને કેળવવા માટેની એની આપણી પોતાની હિંમત, આપણી તૈયારી, એમ મનને કેળવવા માટે આપણી પોતાની તૈયારી હોવી જોઈએ, હિંમત. બાકી ડરપોક માણસ ક્યારેય પણ પોતાના મનની અંદર પોતાના મનને નહીં જીતી શકે. પોતે પોતાના મનથી હારેલો જ માની બેઠેલો છે. હું શું કરું, મારા મનથી આમ થઈ ગયું એટલે મારાથી ના થયું. માણસ હારે તો એ શરીરના સ્થૂલ ભાવો, શરીરને આપની ભોગની સ્થૂલ ભોગોની વૃત્તિઓ એ તરફ હંમેશને માટે એ ટેવાઈ ગયેલું મન છે. એટલે પોતે સૂક્ષ્મ છે, પોતે આત્માની એક શક્તિ છે. રમણ મહર્ષિ ને પ્રશ્ન પૂછ્યો કે મન શું છે, દેખાતું તો છે નહીં તો મન છે શું? તો એમણે પોતાની અનુભૂતિ પ્રમાણે કહ્યું, મન એ આત્માની પોતા આત્મચેતનાની એક શક્તિ છે, વિશિષ્ટ શક્તિ છે. મન એ આત્માની વિશિષ્ટ શક્તિ છે, પણ એ વિશિષ્ટ શક્તિનો ઉપયોગ જ્યારે સંસારમાં થાય છે, વિકૃતિઓમાં, ભોગોમાં, ત્યારે એ આત્માની વિશિષ્ટ શક્તિ મન બની જાય છે. અને એ મન શરીરના ભોગોની પાછળ જ લોલુપ્ત થઈ જાય ને ત્યારે એ જીવ બની જાય છે. કે આનો જીવ, આનો જીવ ભજિયામાં ગયો, આનો જીવ આમાં ગયો. મન, મન એટલે આત્મચેતનાની એક વિશિષ્ટ શક્તિ. તો જે એ જ જીવ મનમાં આવે અને એ જ મન સત્સંગ દ્વારા, ચિંતન દ્વારા, આત્મચિંતન તરફ વળે, તે જીવ મન બની જાય, મન આત્મા બની જાય. મન પોતે જ પોતાના સ્વરૂપમાં આવીને ભળી જશે. આપણું પોતાનું મન સૂક્ષ્મ છે, એ જ આપણા પોતાની આત્મચેતના જે છે એમાં ભળી ગઈ. સુરત મન કા મન સબદ કા સબદ કુન કાટે કા, જે મહારાજની વાણી છે. સદગુરુ મોએ આન મિલે તબ આપ આગે તિનુ એકા. એ મન પોતે જ એ શબ્દરૂપી શબ્દ કયો કે જે આપણા વેદોના ઋષિ આપે છે સો અહમ ઓમ એજ હું એજ હું એજ હું છું, એમાં મન ભળી જશે તો સુરત શબ્દની અંદર થયા પછીથી નુરત આત્માની અંદર રત થતા વાર નહીં લાગે. આ સીધો રસ્તો છે. એટલે આપણા પોતાના મનને માત્ર ભોગો ભોગવા વાળું મન જ ન સમજીએ, પણ મારું મન આત્માની એક વિશિષ્ટ શક્તિ છે. ચાલ મારા ઘરમાં હું પાછો જઉં, એ મન પોતે જ પોતાના ઘરમાં પાછું જાય. પોતાની વિશિષ્ટ શક્તિ છે અને જ્યાં પોતાનું સ્થાન છે ત્યાં તો મન મન રહેતું નથી. મન મેરા તું કહા કરતા હૈ લક્ષ્ય લાયા લેખા. ઓ મન તું આ શું કરું છું, તારું લક્ષ્ય કયું છે તને ખબર છે? તો કે સદગુરુ મોય આન મિલે તબ લેખા હુઆ અલેખ. ત્યારે ખબર પડી ઓ આજે મેં જે માન્યું તું મેં સમજ્યું તું એ ખોટું છે. અને મન પોતે જ પોતાના સ્વરૂપમાં આત્માની અંદર આ મારું ઘર છે, આ મારું સ્વરૂપ છે, હું તો કેટલો સુખી છું. આ જે મારી હદ કુદીને પેલી બાજુ ગયો એમાં આટલો બધો દુખી દુખી પણ મન થાય છે. આખા શરીરમાં વધારેમાં વધારે કોઈ દુખી થતું હોય તો મન થાય છે. પણ મનને એમ થયું કે હું મારી આ હદ છોડીને પેલી બાજુ ગયો દુખી થયો. મારું સાચું ઘર તો મારો આત્મા છે, મારી ચેતના છે. તો ગુંફિતમ બ્રહ્મ રૂપમ ની રીતે જો આત્મચેતનાને ઓળખવી એ આપણા સૂક્ષ્મ મનના સાધન વડે જ આત્મચેતનાને ઓળખી શકાશે. અને એ જ આત્મચેતના આપણને ત્યાં સુધી લઈ જશે. અક્ષરાતીત જે આત્માથી પણ પર છે એ પરબ્રહ્મ પરમાત્મા ત્યાં સુધી લઈ જવાની શક્તિ મન વડે આત્માની પોતાની જ છે. પણ આત્મ તત્વથી એની છૂટી અલગ પડેલી આ જે મન રૂપી શક્તિ એનો દુર્વ્યય કે પછી મન પોતે જ પોતાની રીતે અવળી દિશા તરફ ભટકે ત્યારે એને કઈ જ ન મળે. જીવનના અંતે એમ જ થાય કે હું કઈ જ ન મેળવી શક્યો. તો ચૈતન્ય એ બ્રહ્મ કહ્યું છે. આત્માને માટે પણ ઉપનિષદ અને વેદોના ઋષિઓએ એને બ્રહ્મ જ કહ્યું છે કે આત્મા એ પોતે બ્રહ્મ છે. તો ત્યાં સુધી પહોંચવાને માટે સૌથી પહેલા મનની સાથેની આપણી પોતાની તૈયારી રાખવી પડે. એટલે મનને સંયમમાં રાખવું પડે. મનની વિકૃતિઓની ઉપર આપણું પોતાનું નિયંત્રણ હોય અને એ વડે પોતે આ જે કઈ ચાકચિક્ય દેખાય છે એમાંથી ઉપરામ થઈને જે કઈ એને અનુભવો લેવા છે બધા અનુભવો લઈ લઈને પછીથી પાછો પોતામાં આવે. આપણી વૈદિક ચાર આશ્રમની પરંપરા છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્થ. એ પરંપરા આ જ એક ક્રમ છે કે બધી જ અનુભવ બધા જ અનુભવો મેળવી લઈને એમાંથી ઉપરામ થઈને ચતુર્થ આશ્રમ સંન્યસ્થ સમ્યક ન્યાસ, હળવાશથી જેનો ત્યાગ કરવો એને ન્યાસ કહેવાય. જેનો હળવાશથી સંપૂર્ણ ન્યાસ કરી દેવો છોડી દેવાની એનું નામ. તો 75 વર્ષ પૂરા થયા એટલે તમે સંન્યાસી જ છો. મન વડે જે કઈ બધી જ તમે વિષયોની અનુભૂતિ અનુભવો લઈ લીધા એ બધા જ અનુભવો વડે એમાંથી ઉપરામ થઈને પોતાના તરફ આવી જવું. કોઈ જગ્યાએ વારે વારે જવાનું હોય, ભલે અહીંથી દૂર હોય, પણ 5-10-15 વખત ગયા છો પછી તમે ફરવા માટે નીકળશો ખરા? મુંબઈ એક વાર જોઈ લીધું, બે વાર જોઈ લીધું, પાંચ વાર જોઈ લીધું, પછી જ્યાં ગયા છો ત્યાં જ બેસી રહીશું? તો કેટલું પ્રેક્ટિકલ છે, વ્યવહારિક વસ્તુ છે. એમ આ આપણા જીવનને પણ જે કઈ 75-74 વર્ષ સુધી જે ભોગવાવડાયું, જે ખવડાવ્યું, બધું પતી ગયું, પણ હવે જોઈ લીધું, હવે પોતાનામાં આવી જવાનું. તો એ રીતે મનથી પુરુષાર્થ વડે, ઉપાસના વડે આપણે પોતે જ આપણા સૂક્ષ્મ ભાવની અંદર મન વડે પાછા આવવાનું. સ્વાભાવિક છે કે ઉંમર હોય ત્યાં સુધી કમાવાની ઈચ્છા થાય, કમાવું છે, કમાવું કમાવું, પણ 70-75 પછી એમ થાય હવે બધું કમાયેલું જ છે ને, હવે શું કરવું છે, આટલું કમાયું છે પૂરતું. એ પણ એક સંન્યાસ કહેવાય, સંતોષ. અને ત્યાર પછી હવે જે શેષ જીવન છે એ મને મને નિરાંત લેવા દે, મને શાંતિ. તો શાંતિ ક્યાં મળશે? પોતાનામાં. પોતાનામાં એટલે બને એટલો લૌકિક વ્યવહાર ઓછો કરી નાખી, ધીરે 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 શાંતિથી. કેમ કે હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. જીવનની જે કઈ બધી પ્રવૃત્તિઓ છે એને સમેટવા માંડો ધીરે ધીરે. એ સમેટવું એટલે દુનિયાવી વ્યવહાર અને જે કઈ આસક્તિઓ છે એ છોડી છોડી ધીરે 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 આપણા વ્યવહારને ઓછો કરી નાખીને આપણા પોતાના ચિંતન તરફ, મનની શાંતિ તરફ. અને મન શાંત નહીં હોય ને ત્યાં સુધી આત્મચિંતન કે સૂક્ષ્મ ચેતન કે સત્સંગ તરફ મન જશે જ નહીં. એટલે તો જે મહારાજની સ્તુતિમાં કહ્યું છે, અનાત્મની ત્યક્ત નિજાભિમાનસમ માનસમ, અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ, સર્વ અહંકાર છોડ. આખું જીવન છે માત્ર અહંકારથી ટકેલું છે દરેકનું. દરેકના અસ્તિત્વની અંદર શું છે? અહંકારનું જ અસ્તિત્વ છે. અહંકાર જતો તો અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. તો અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ, અહંકાર છે ને અનાત્મ છે, સૌથી પહેલા એના છોડ, ત્યાર પછી આત્માવભાસેન પ્રસન્ન માનસમ, તો જ આત્માનુભૂતિ પ્રસન્ન ભાવથી થશે. અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ જ્યાં સુધી મનમાં પડેલા હશે ત્યાં સુધી અનાત્મતા આવવાની નથી. અને એને જ પોષવાનું ને એની અંદર જ બળ્યા કરવાનું, તો મન નવરું ક્યાં પડશે? એટલા માટે કહ્યું ત્યક્ત અને છોડ. જો મનથી સદભાવ પૂર્વક 75 વર્ષની અનુભૂતિ અનુભવો લીધા પછી એને બધું છોડી દીધું, તો હવે આત્માનુભૂતિ, આત્માવભાસેન પ્રસન્નતાથી, મુક્ત મનથી જ આ પોતાના સ્વસ્વરૂપ તરફ પહોંચી શકાશે. જ્યાં સુધી મન અનેક શણગારો, અનેક ચિત્રાઓ પહેરેલા બાંધેલા હશે ને ત્યાં સુધી એ આત્મા તરફ નથી જઈ શકવાનું. એટલે સૌથી પહેલા મનની તૈયારી એટલી જોઈએ કે હવે મારે સંસાર બહુ જોઈ લીધું, બહુ ફરી વળ્યા, બહુ ખાઈ પી લીધું, બહુ ભોગવી લીધું, હવે ચાલ નિરાંત નું જીવન જીવવું છે, નિવૃત્તિનું જીવન જીવવું છે. અને એ નિવૃત્તિનું નિરાંત વાળું જીવન પછી હળવાશથી પોતાના તરફ આવવાની ઈચ્છા થશે. કે વ્યવહાર મેં મારા પૂરતો કરી લીધો, હવે તમે છોકરા હો, તમે તમારો વ્યવહાર તમે કરો, મારો વ્યવહાર મેં પૂર્ણ કરી લીધો. આ રીતે વ્યવહારિક સ્થૂલ નો ત્યાગ કરીશું ત્યાર પછીથી જ મન નિવૃત્ત થશે. અને નિવૃત્ત થયેલું મન એ જ પછી પોતાના આત્મા તરફ પહોંચવાને માટે સક્ષમ બનશે, જુવાન બનશે, ભલે શરીર ઘરડું બનશે પણ મન આત્મા તરફ આજ સુધી નથી જઈ શક્યું. નિર્બળ હતું, ભોગોને વાસનાઓને આસક્તિને કારણે. પણ હવે બધું જ અનુભવી છે કે આ પછીથી મન સશક્ત બન્યું, શક્તિશાળી બન્યું, હવે આત્મા તરફ અંદર જવાની શક્તિ, પ્રબળ શક્તિ આવી ગઈ. ચાલ સૌથી પહેલા જીવનમાં બધાના તરફથી ઉપરામ વૃત્તિ એટલે ઓડકાર આવી જાય કે બધાથી ધરાઈ ગયા, ભોગોથી પણ, કમાણીથી પણ, બધું ભોગવવા તરફથી. હવે કશું કમાવું નથી, ક્યાંય ફરવા જવું નથી, શાંતિથી મારું વાંચન મારી. આ પ્રમાણે સૌથી પહેલા મનને તૈયાર કરવું પડે. એ સૂક્ષ્મ મન સૂક્ષ્મ આત્મા તરફ જવાનું જયારે પ્રસ્થાન કરે ત્યારે એમ સમજવાનું કે જય મહારાજનું જે ગુંભીતમ બ્રહ્મ રૂપમ છે ને, એના દર્શન કરવાના આપણે અધિકારી થઈ શક્યા છે. જય મહારાજ.